તારીખ 26/2/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 120 અને 121 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 97
અનેક પડખાથી અનેક વિષય જાણવામાં આવે છે. જાણવાની શક્તિ હોવાથી જીવ જાણે પણ છે, પણ વિવેક કરવો એ બીજી વાત છે. જાણવું એક વાત છે, સમજાવવું એક વાત છે, જાણવું એટલે સમજાવવું, બુદ્ધિનું કેટલું અને વિવેકો એ તદ્દન બીજી વાત છે. જુદા જુદા પડખાથી એ વિષય ઉપર અહીંયા પ્રકાશ પડેલો છે. શુદ્ધતા અને અશુદ્ધતા જીવમાં બંને ભાવો છે. દ્રવ દ્રષ્ટિથી જોવામાં આવે તો દ્રવને વિશે કોઈ અન્ય દ્રવને અન્ય ભાવ ભરેલો નથી, મળેલો નથી. દ્રવ પ્રકાર શુદ્ધ છે. અવસ્થા દ્રષ્ટિએ જોવામાં આવે તો અનાદિથી જીવની અવસ્થામાં કર્મના ઉદય સાથે ભરીને, કર્મના ઉદયને અવલંબીને જીવ રાગે દ્વેષે ભૂલી અશુદ્ધ ભાવરૂપ થઈ ગયો છે. આ બંનેનો ગોવા છે. બંનેની ગોવા અનાદિ મિથ્યા દ્રષ્ટિને જાણવા મળે છે કે મારું સ્વરૂપ શુદ્ધ છે, મારી અવસ્થામાં અનાદિ કર્મ સંયોગ મલિનતા છે. બંને હોવા છતાં જો શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ નહીં કરે તો અશુદ્ધતાને યથાર્થપણે જાણશે કોણ? તો એને અશુદ્ધતાને અશુદ્ધતા રૂપે જાણી નથી. જો શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન થાય તો અશુદ્ધતાનું જાણવું પણ એનું યથાર્થ નથી. તે અશુદ્ધતામાં એને શું જાણે? માણસ એમ કે આ તમને લૂંટે છે તો કે મને ખબર છે, એનો અર્થ ભલે લૂંટતો એવી રીતે કોઈ જાણતો નથી. એમ જીવનું જ્ઞાન ધન છે, મૂળનું ધન છે, એ અશુદ્ધતામાં વિચાર છે. અશુદ્ધતાનું જ્ઞાન કેવી રીતે કર્યું? અશુદ્ધતાનું જ્ઞાન ત્યારે કર્યું કહેવાય કે અશુદ્ધતા ઉપરથી પોતે ખસી જાય, અશુદ્ધતા ઉપરનું વજન ખસી જાય, અશુદ્ધતા મટે એ રીતે વલણ પકડે, ત્યારે એને અશુદ્ધતાનું જ્ઞાન કર્યું કહેવાય. એટલે બંનેને જાણવા છતાં એ જ્ઞાન જાણ્યું ત્યાં સુધીની સ્થિતિ શું છે? કે દ્રષ્ટિ અશુદ્ધતા ઉપર છે. એકલો રાગને જોવે છે, એકલો રાગને ભાળે છે, માત્ર રાગ નહીં પણ એ પોતાના અસ્તિત્વને પોતાની સત્તાને ગ્રહણ કરે છે અને રાગ સ્વરૂપે પોતે થઈ ગયો છે એવો એને અનુભવ વર્તે છે. એની એની અશુદ્ધતા ઉપરની દ્રષ્ટિ છે. શુદ્ધતાને તો ખરેખર જાણી નથી. જો શુદ્ધતાને જાણે તો એ સ્વસ્વરૂપે શુદ્ધતા છે એમ એને જાણવું જોઈએ. શુદ્ધતા કઈ રીતે જાણે છે? મારું શુદ્ધ સ્વરૂપ છે એમ પોતા સ્વરૂપે જ્યારે ગણાય છે ત્યારે એને અશુદ્ધતાનું જ્ઞાન થાય છે. જો એમ ન જાણે, શુદ્ધ સ્વભાવ પર દ્રષ્ટિ કર્યા વિના શુદ્ધતાને જાણે તો ન તો એને શુદ્ધતાનું સાચું જ્ઞાન છે, ન તો એને અશુદ્ધતાનું જ્ઞાન છે. અથવા એને શુદ્ધતા શુદ્ધ સ્વરૂપ સ્વ સ્વરૂપને જણાયું નથી અને અશુદ્ધતાનું નુકસાન પણ એને જણાયું નથી. એટલા માટે વાત કરે છે કે જાણ પણ ઘણા જીવો કરે છે. શાસ્ત્ર વાંચીને, શાસ્ત્ર સાંભળીને જાણ પણ તો ઘણા જીવો કરે છે, પણ વિવેક કરી શકતા નથી. વિવેક કરવો એ જ્ઞાન બળ છે. વિવેક કરવો એ જ્ઞાન બળ. જ્યાં સુધી જીવને સ્વરૂપની પ્રાપ્તિની રૂચિ ભાવના જિજ્ઞાસા થતી નથી, જાણવા મળે છે પણ એને એ સંબંધીનું જ્ઞાન બળ પ્રગટતું નથી અને પોતાનું હિત સદાતું નથી. જાણવા મળે પણ હિત ન સાધે, પોતાનું જાણવા મળે અને અધિક અહિત પણ સાધે એવી સ્થિતિ થાય છે. એટલે અહીંયા જાણે એને વિવેક કરવો જોઈએ એ વાત પર જોર આપેલું છે કે શુદ્ધતા અને જીવમાં બંને હોવા છતાં જો અશુદ્ધતા ઉપરની દ્રષ્ટિ છોડીને, એમ કહેવું છે, શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવી એટલે અશુદ્ધતા ઉપરની દ્રષ્ટિ છોડીને શુદ્ધ સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન કરવામાં આવે તો એને અશુદ્ધતાને જાણી ક્યાં, અથવા કોને જાણી, કેમ જાણી, કેવી રીતે જાણી, એને અશુદ્ધતાને ખરેખર જાણી એ જ રીતે ઉપાદાન નિમિત્ત ની વાત કરે છે કે ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં ઉપાદાન તરફ ગયા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? આ નિમિત્ત યથાર્થ છે, આ જ સાચા નિમિત્ત છે એવું યથાર્થ જ્ઞાન કોણ કરશે? જેણે પોતાનું હિત ઉપાદાન તરફ ગયો નથી એટલે પોતાના હિત હિતનો વિષયનો દૃષ્ટિકોણ અપનાવ્યો નથી એ નિમિત્તનું જ્ઞાન કેવી રીતે કરશે, શું કરશે અને કેમ કરશે? નિમિત્ત સંબંધે પણ એને વિવેક આવશે. કાર્યક્ષેત્રો છે, આ પોતાના સંયોગો અનુકૂળ કરવા, સંયોગોમાં વૃદ્ધિ કરવી, ઘણી વૃદ્ધિ કરવી, વૃદ્ધિ થઈ હોય તો પણ ઘણી વૃદ્ધિ કરવી, બધા ઘણા કામ છે જગતમાં. અહીંયા શું કરવા આવ્યો? એ બધું ગૌણ કરીને અહીંયા આવ્યો શું કરવા? કે એને જો આત્મહિત ન કરવું હોય તો આખું જગત પડ્યું છે, દોડે, બધા દોડે છે જગતમાં પોતપોતાની રીતે, એ પણ દોડે. અહીંયા તો આત્મહિતનો મુખ્ય સવાલ છે, મુખ્ય પ્રયોજન છે આત્મહિતનો. જો આત્મહિત ન કરવું હોય તો અહીંયા તો બીજો વિષય છે જ નહીં. તો ભાઈ તારે પૂર્ણ ઉત્પાદન કરવું હોય તો આ માર્ગ નથી, એમ કહી દે છે. આપણે કહી દીધું ને, જૈન ધર્મ તો જન્મ મરણનો નાશ કરવા માટે છે, પૂર્ણ ઉપાર્જન કરવા માટે જૈન ધર્મ નથી. 108 જૈન ધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સુમીર દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય, એની શ્રેષ્ઠતા છે. જૈન ધર્મમાં સર્વજ્ઞ ભગવાન એમ કહ્યું છે, ભૂલને જે ધર્મ માને છે તે કેવળ ભોગને ઈચ્છે છે, તે સંયોગને ઈચ્છે છે, સ્વર્ગાદિની પ્રાપ્તિને ઈચ્છે છે. પુણ્યની ભાવનાવાળાને આ જન્મમાં સ્થાન નથી એમ કહે છે. અહીંયા તો મોક્ષ આત્માને છોડાવવો હોય જન્મ મરણથી તો એનું અહીંયા કામ છે, એ આત્મહિત છે. ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં આગળ 118 અધ્યાત્મ શાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળે એ નિમિત્ત છે. નિમિત્તનું ઉલ્લેખ કેવી રીતે કરશે કે મારું આત્મહિત થાય એવો પ્રકાર સામે આવે છે કે નથી આવતો? એમાં એવું નથી કે સૂક્ષ્મતાથી જોવો તો કે અધ્યાત્મ શાસ્ત્રની વાતો કોઈ ગમે તેનાથી પાસેથી સાંભળી લે, અધ્યાત્મ શાસ્ત્રની ના શબ્દો વચનો કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે, અથવા તો અધ્યાત્મ શાસ્ત્ર પોતાની મને વાંચી લે, તો આત્મબોધ પ્રત્યે એટલે ભાવ શબ્દ લીધો છે, વચનો નથી લીધો, ખાલી શબ્દો નથી લીધો. અધ્યાત્મ શાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે, એનો અર્થ શું થયો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિને ભાવ નહીં પડે છે, વચનો નહીં. વચનો તો શાસ્ત્રોમાં પણ છે અને એ વચનો અનુસરનાર, એ વચનો અનુસરીને બોલનારા પણ હોય છે, તો એ વચનો છે, લખેલા પણ વચનો છે અને સંભળાતા પણ વચનો છે. એ કર્ણેન્દ્રિયનો વિષય છે અને એક શ્રોતેન્દ્રિયનો વિષય છે, પણ વચન ભાવ ઉપર છે. એક શબ્દ કુદરતી આવ્યો છે, ભાવ નિમિત્ત પડે છે, વચન નિમિત્ત નથી પડતું. પેલું પેલું શું કેવું, પાંચ નંબર વાળાને બે નંબર કામમાં આવે છે, બે નંબર વાળાને એને જેનાથી દેખાય એ કામમાં આવે. અનાદિ મિથ્યા દ્રષ્ટિને સામે પ્રગટ ભાવ, આત્મજ્ઞાનનો આત્મબોધ જેને પ્રગટ થયો હશે એવો ભાવ સામે હશે તો આને એને દેખાશે. એ વગરને આત્મા ને દેખાય. આત્મબોધ એટલે આત્મા નો બોધ, જેવો આત્મા છે તેવો જ પોતાને ભાસવો, બોધ થવો, જ્ઞાન થવું. તો કે સામે પ્રગટ છે એ ભાવ તો અહીંયા એને દેખાશે. એનો એનો નંબર એટલો જ છે, એનાથી મિથ્યા દ્રષ્ટિને દેખવાનો નંબર એટલો જ છે, એની ઉપાદાનની યોગ્યતા છે. તો પોતાની યોગ્યતાને સમજે ને કે હું અનાદિથી, જેમ કોઈ જન્માંગ હોય એમ અનાદિથી અંધ છું, મારા સ્વરૂપને મેં અનાદિથી જોયું જ નથી. તો પ્રગટ આત્મબોધ જેને પ્રગટ્યો હશે એના ભાવ હશે તો નિમિત્ત થશે, એ વિધિ એને આપો. એ વિધિ એને ન આવે તો એને નથી ઉપાદાન ની ખબર, નથી એને નિમિત્ત ની ખબર, બે માંથી એક કે ની એને ખબર નથી, એને કઈ ખબર નથી. ઉભા લે પોતાની કલ્પના પ્રમાણે અને પોતાની રીતે એને હાલવું છે. પોતાની રીતે હાલવું હોવાથી એને એ સ્વચ્છંદે હાલે છે, એમ અહીંયા શબ્દ નાખી દીધો, સ્વચ્છંદે એટલે પોતાની રીતે હાલવા માંગે છે. જે રીતે ચાલવું જોઈએ તેવી રીતે એને ચાલવું નથી, પણ એને પોતાને મન ફાવે એવી રીતે ચાલવું છે. તો એ રીતે અનંત કાળે પણ જીવનું કલ્યાણ થાય એમ કહેવું. એટલે એનામાં એવી સ્વચ્છતા નથી, એના જ્ઞાનમાં એવી અનાદિથી મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનમાં એ પરિસ્થિતિ નથી કે એ સીધો વચનથી બોધ ગ્રહણ કરી શકે. અને જેણે એકવાર પણ એવા સંસ્કાર લીધા, પ્રગટ આત્મબોધ માન પુરુષ પાસેથી, એને તો એટલી શુદ્ધતામાં નિર્મળતામાં આવીને એ સંસ્કાર જોયા, એટલે એવો જીવ ફરીને જ્યારે પાત્રતામાં આવે છે ત્યારે પાછું, ત્યારે પણ શું કે ફરીને યથાર્થપૂર્વ ભૂમિકામાં આવે છે ત્યારે એને જ્ઞાનની સ્વચ્છતા વિશેષ હોય છે. તો એ શાસ્ત્રના વચન ઉપરથી પણ ગ્રહણ કરી લે છે, શાસ્ત્રના કે અનુભવી પુરુષના વચન માત્ર હોય, અનુભવી પુરુષ ન હોય તો પણ એની ભૂમિકાની નિર્મળતા વિશેષ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિની અને સંસ્કાર વગરના જીવની એવી સ્વચ્છતા નિર્મળતા એના જ્ઞાનમાં હોતી નથી. બસ આવી રીતે ઉપાદાન સંબંધીનું અહીંયા જ્ઞાન વિવેક કરાયો છે. અથવા બે રીતે વિચારીએ કે બે ભૂમિ યથાર્થ ભૂમિકામાં આવ્યા છે, એક સંસ્કાર બદલ બંને આત્મહિતને લગ્ન લાગી છે, ભાવના થઈ છે, તો પણ બેની નિર્મળતામાં કહેવાય છે. જેને પહેલા એ ભૂમિકામાં આવીને પ્રગટ સત્સંગથી પ્રત્યક્ષ સત્સંગથી સંસ્કાર જીવ્યા, એટલું હૃદય જેને કામ કર્યું, એને ફરીને પાત્રતાની ભૂમિકામાં નિર્મળતા સ્વવિશેષ હોય છે. એટલે વચનથી પણ એ પકડી લે છે. જ્યારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ એને સંસ્કાર નથી, એને એ પ્રકાર નથી હોતો, એને સામે ભાવવાન હોય તો જ ભાવ પકડાય છે, ભાવવાન ન હોય તો માત્ર શબ્દોથી ભાવ પકડાતો નથી. ભલે આચાર્યના શબ્દો હોય અને ભલે એના ઉપર કોઈ પ્રવચન કરનાર વિશેષ વક્તા હોય, અને એ વક્તા જ્ઞાની પાસેથી સાંભળીને એવું જ કહેતો હોય તો પણ એ વચનો એને કામમાં નથી આવતા. એમ લેવું છે એમ ઉપાદાન નિમિત્તમાં પોતાના ઉપાદાન તરફ ગયા વિના, પોતાના ઉપાદાનને સમજ્યા વિના, પોતાનો ખ્યાલ કર્યા વિના કે પોતે ત્યાં ઊભો છે એનો ખ્યાલ કર્યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? નિમિત્તનો વિવેક કરશે કોણ? કેવી રીતે કરશે? કેમ કરશે? મારા માટે આ નિમિત્ત યોગ્ય છે, આ નિમિત્ત મારા માટે યોગ્ય નથી, એનું વિવેક કેવી રીતે કરશે? ગમે ત્યાં ભરાઈ પડશે. એટલે અહીંયા ઉપાદાન તરફ, એટલે પોતાની યોગ્યતા તરફ, ઉપાદાનમાં અહીંયા પોતાની યોગ્યતા અને પોતાની મૂળ શક્તિને જાગૃત કરવી છે એ હેતુ લેવો છે. એવું સમજ્યા વગર, એવું જાણ્યા વિના યથા યોગ્ય નિમિત્તને જાણશે કોણ? કેવી રીતે જાણશે કે આ યોગ્ય નિમિત્ત છે? આ તકલીફ છે. અહીંયા એ પ્રશ્ન થાય એવો છે, એક તો જીવ અજ્ઞાની છે, એને શું ખબર પડે કે આ નિમિત્ત બરાબર ને આ નિમિત્ત બરાબર ને? એને શું ખબર પડે? તો વિચારણ પોતાને જ ખબર નથી, કાંઈ અજ્ઞાન તો વર્તે છે. એ કેવી રીતે નિમિત્તમાં વિવેક કરે? એને અહીંયા એક નિર્દેશ કર્યો છે, દૃઢ નિર્દેશ કર્યો છે કે જે નિમિત્તનો વિવેક કરવાનો અહીંયા વિષય ચાલે છે, તો ઉપાદાનની અંદર એને પોતાનું આત્મહિત કરવું છે એ વિષય ઉપરની તીક્ષ્ણતા અને સૂક્ષ્મતા પ્રયોજનની ઉગ્રતામાં આવીને, પ્રયોજનની સિદ્ધિ માટેની ઉગ્રતામાં આવીને કેટલી તૈયાર કરી છે. એક નિયમ એવો છે કે જેને જેની ભાવના હોય એ ભાવનાને ઠેસ લાગે એવું કાંઈ સિદ્ધું કે આડકતરું બને તો એનો એને નકાર આવે. જેને જેની રુચિ હોય, જેને જેની ભાવના હોય, એની વિરુદ્ધતા થતી હોય તો એને નિષેધ એવા વિના જઈને. હવે જે જીભને ભલે બીજી કાંઈ સમજણ નથી, એટલી તો સમજણ છે ને કે મારું મારે હિત કરી સાથે લોકો છે, આ મનુષ્ય પણ પ્રેમ છે તો મારે મારું હિત સાધી લેવું છે, એની ભાવનાના એની તિખાશમાં આવે તો એને એ વિષયની સૂક્ષ્મતા પ્રગટે છે. ત્યારે એને વિવેક, નિમિત્તનો વિવેક થઈ જાય છે. ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે અહીંથી મને મળશે અને અહીંથી મને નહીં મળે, એને એને ખ્યાલ આવી જાય છે. એટલે એમ કહ્યું છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, એટલા માટે કહ્યું છે. એ મુમુક્ષુ એ છે કે જેને આત્મહિતની જાગૃતિ આવી છે અને એને લઈને એ ઉપાદાન અને નિમિત્ત સંબંધીનો વિવેક બરાબર કરી શકે છે.
વિવેક કરતો નથી કેમ કે એ ભાવના આવ્યો જ નથી,
એ ભાવનામાં આવ્યો નથી. એને ખરેખરું અંદરથી આત્મહિત કરવું છે એવું એને એનું પરિણામ વર્તતું નથી. બહુ સીધી વાત એ છે કે હજી એને એનું કલ્યાણ કરવું છે એવું એને અંદરમાંથી આવ્યું નથી, ઉપર ઉપર ચાલે છે. અંદરથી આત્માનું હિત કરવું છે એ વાત અંદરથી આવી નથી, એ વાત ચોક્કસ. કેટલાક તો અન્ય હેતુએ પ્રવૃત્તિ કરતા હોય છે, કોઈને કાંઈ માન, કોઈને કાંઈ બીજો લાભ, કોઈને કાંઈ સંબંધનો લાભ, કોઈને કાંઈ વ્યવહારિક લાભ, કોઈને કાંઈ, એ તો જાણે ચોખ્ખી દુકાનદારીમાં પડેલા છે. એને તો તીવ્ર દર્શન ન થઈને એ પોતાનું અહિત સાથે લેશે, હિતની સાથે પણ અહિત સાથે લેશે, એને તો મોટો નુકસાન. પણ એવું ન હોય ને ઉપર ઉપરથી આ ચાલતા હોય એને પણ આ જોઈએ નથી, એટલે ગમે ત્યાં ફસાઈ જાય. જો અંતરથી એને આત્મહિત સાધવું હોય તો ગમે ત્યાં ફસાય, એને નિમિત્તનો વિવેક આવ્યા વિના એને ઉપાદાનનો વિવેક કયો છે. અંતરથી આત્મહિત સાધવું એવો ઉપાદાનનો વિવેક આવ્યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે પણ નિમિત્તનું કોઈ ખબર નહીં પડે કે આ ઠીક છે અને આ ઠીક છે. એ તો ભળતી વાત હશે ત્યાં બધે આવી જશે. બે ગુણ થયા, ત્રીજો ગુણ કે શુદ્ધ સ્વભાવ અને રાગ, શુભ રાગ લેવો અહીંયા, શુદ્ધ સ્વભાવ અને શુભ રાગ અથવા નિશ્ચય અને વ્યવહાર બે એક અર્થમાં લેવા છે. બંને હોવા છતાં નિશ્ચય દ્રવ સ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વગર શુભ રાગ ને વ્યવહાર કહેશે તો તે જાણશે એમ કેમ છે? શુભ રાગ તો વ્યવહાર તો છે ને અમારો, ભલે અમારી પાસે નિશ્ચય ન રહ્યો પણ આ બધું કરીએ, શાસ્ત્ર વાંચન કરીએ, દેવગુરુ શાસ્ત્ર ને માન્ય બધું કરીએ, જે કઈ ધાર્મિક જેટલા કોઈ કરવાયું જે કાર્યો હોય એ બધા કરીએ, શાસ્ત્ર માં કયા હોય એ પ્રમાણે કરીએ તો વ્યવહાર તો ખરો કે નહીં? ભાઈ શુદ્ધ સ્વભાવ ને નિશ્ચય દ્રવ સ્વભાવ ને ઉપર દ્રષ્ટિ કર્યા વિના, એટલે કે નિશ્ચય સ્વરૂપ ને ગ્રહણ કર્યા વિના એના શુભરાગ ને વ્યવહાર કેવો, કેવી રીતે વ્યવહાર ગ્રંથ તરીકે જાણવો, કેવી રીતે કોઈ વ્યવહારનો એનો આરોપ પણ આવી શકે નહીં, કેવી શૈલી લીધી છે? ત્રણેયમાં પ્રશ્ન ચિહ્ન મૂક્યા છે.
જે આચાર્ય મુનિ કહે છે કે નિશ્ચય સ્વભાવને સ્થિત થઈને વ્યવહાર કહે છે,
એ તો નિશ્ચયપૂર્વક વ્યવહારમાં આવે છે અને વ્યવહાર નિશ્ચયપૂર્વક જ હોય, નિશ્ચય ન હોય ત્યાં વ્યવહાર હોય જ નહીં. પેલા લોકો એમ કે છે કે નહીં વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય. સિકંબર દિગંબર માં જે મૂળ સૈદ્ધાંતિક તફાવત છે આ વિષય છે, પેલા વ્યવહાર, પેલો વ્યવહાર અને પછી નિશ્ચય, ને વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય. અને દિગંબર સારા સંપ્રદાય બુદ્ધિ વાળામાં પણ અત્યારે એ જ પરિસ્થિતિ છે. એટલે તો ગુરુદેવ કહેતા જે વિદ્વાનો જે ત્યાગીઓ દિગંબર સંપ્રદાયમાં છે એ પણ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય છે એમ માને છે, તો સુતામ્બરની માન્યતામાં અને આ દિગંબરની માન્યતામાં કાંઈ ફેર રહેતો નથી. બે એક ઠેકાણા આવી ગયા. આ પ્રકાશ ગુરુદેવે પાડ્યો કે દિગંબર સંપ્રદાયમાં સુતાંબર જેવી જે ભૂલ થાય છે બે રીતે ભૂલ થાય છે, એક વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, એક એ વાત પકડી છે દિગંબર સંપ્રદાયમાં, અને એક દિગંબર સમાજે એ વાત પકડી છે કે દેશકાળ અનુસાર ફેરફાર કરો બધો. અત્યારે દેશપાલ ન્યો છે તો દેવગુરુ શાસ્ત્રમાં પણ ફેરફાર કરવો જોઈએ, નહીતર બધા વ્યાજે નહીં તો દિગંબરમાં કોઈ નહીં રહે. જો તમે ચુસ્તપણે દિગંબર શાસ્ત્રોના સિદ્ધાંતને વળગી રહેશો તો કોઈ મુનિ નહીં રહે, કોઈ ધર્મી નહીં રહે, કોઈ કોઈ રહેશે નહીં, અને બધું આપણું ચોપટ થઈ જશે, બધું આપણું દિગંબર સંપ્રદાયનો નાશ થઈ જશે, બધા અવલોકન થયા જશે. કેમકે શિથિલાચાર લોકોને પસંદ છે, પીતાંબરે શિથિલાચારને સ્વીકારી લીધો, તો આપણે શિથિલાચારને સ્વીકારી લીધો નહીં તો બધા શ્વેતાંબર બની ગયા જશે જૈન બધા, અથવા એટલો બધો એનો સમૂહ મોટો થઈ જશે કે કડક આચરણ કોઈ પાડી શકે નહીં. શિથિલ આચરણ હોય તો ઘણી ઘણી સંખ્યા થઈ શકે. મારી ધર્મ ટકાવવાનો એ રસ્તો નથી,
ધર્મ તોડવાની વાત
છે. એ ધર્મને તોડવાની, હાથે કરીને ધર્મને તોડવાની વાત છે. ધર્મ ટકાવવાની વાત નથી, પણ ધર્મ તોડવાની વાત છે. એ દિગંબરના વેશની અંદર શ્વેતાંબર થવાની વાત છે. વેશ દિગંબરનો રાખીને શ્વેતાંબર થવાની વાત છે. આજે એને કાલે શ્વેતાંબરથી આ વિના વેશની ભાવથી તો અત્યારે થઈ જ ગયો, દ્રવ્ય થતા વાર લાગશે. ખાતાને ખોટા ઠરાવવા આવે તો એમ જ કરે, બીજો કોઈ રસ્તો રહેતો. અત્યારે આ કાળમાં બુદ્ધિની વક્રતા વધી છે. મૂંઢતા બે પ્રકારે હોય છે, એક જડતા અને એક વક્રતા. જડતા એટલે બુદ્ધિ વળણ ચલાવે, જળ વળણ જતી થઈને બેસી જાય એવી એક મૂંઢતા હોય છે, અને એક બુદ્ધિ ચલાવીને વક્રતા ઊભી કરે કે હાચાને ખોટા ઠરાવો, એવી બુદ્ધિ લડાવો, એવી બુદ્ધિ લડાવો કે હાચાને કેવી રીતે ખોટા ઠરાવી શકાય, એની યુક્તિ પ્રયુક્તિ ને દલીલો ગોતી કાઢો એમ હોય છે. એ વક્રતા અત્યારે વધેલી છે. બીજા ગ્રહ ન કરે એમ 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 ન માને દિગંબર, દિગંબર જૈન નથી, અને દિગંબર જૈન ની બહાર કાઢો. આવું ઊંધું તો કેવું ઊંધું, ઊંધા માને ભરે છે એના જેવું છે. આ ઊંધાઈ કરીને ધર્મ કરવો છે. શું શુદ્ધ સ્વભાવ અને રાગ અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં નિશ્ચય દ્રવ સ્વભાવ તરફ દ્રષ્ટિ કર્યા વિના અથવા દ્રષ્ટિથી નિશ્ચય દ્રવ સ્વભાવને અંગીકાર કર્યા વિના, ગ્રહણ કર્યા વિના એના શુભ ભાવને વ્યવહાર કહેશે કોણ? અથવા ખરેખર શુદ્ધ વ્યવહાર તો એ છે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વડે પોતાના પરમાત્મ દ્રવને વળગવું એ શુદ્ધ વ્યવહાર છે, અથવા રત્નદ્રવ તે શુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ આચરણ એ શુદ્ધ વ્યવહાર છે, અને એવા વિકલ્પો દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરવાના તેને અશુદ્ધ વ્યવહાર કહેવામાં આવે છે, એને રાગ અથવા અશુદ્ધ વ્યવહાર કહેવામાં આવે છે. એને વ્યવહાર કહે છે કોણ? નિર્મળ જ્ઞાયક સ્વભાવ તરફના વલણ વગર સ્વપરને જાણવાનો વિવેક ઉઘડશે નહીં. શું કહે છે? પોતાનું મૂળ સ્વરૂપ છે એનો અનુભવ કરવો, પોતાનું મૂળ સ્વરૂપનો પોતા સ્વરૂપે અનુભવ કરવો આ મુખ્ય વાત છે, પછી સ્વપરની અપેક્ષા જણાશે. બંને પદાર્થો છે, જળ અને બીજા ચેતન એમ બીજા પદાર્થો પણ છે અને પોતે પણ એક પદાર્થ છે. તો સ્વની અપેક્ષા એ પર છે. શું છે? નહીતર એનામાં એની અપેક્ષા એ સ્વ છે, પણ આયા સ્વ પણ થાય તો એ પર છે. શું કે છે? એટલે નિરીક્ષાને અને અધ્યાત્મને કેટલો એકવેકપણામાં સંબંધ છે એ વાત લેવી છે કે પોતે જે છે એમાં સ્વ પણ થાય તો બાકીનું બધું પર છે. એમ સ્વની અપેક્ષા એ પર છે. જ્ઞાનમાં તો સ્વાનુભવમાં સ્વપરનો વિકલ્પ નથી, આનું નામ અધ્યાત્મ છે. જ્ઞાનનો ધર્મ તો સ્વાનુભવ કરવાનો છે, સ્વનો અનુભવ કરવાનો છે, પોતાને વેદવાનો છે. સ્વપરની નિરીક્ષામાં વિકલ્પ જેવું છો એ અહીંયા સ્વ પણ હોતા પર છે, નહીતર તો અનાદિત્વ પરમાં સ્વ પણ માન્યું છે, ભેદ ક્યાં થાય? રાગમાને પરમાં સ્વપણું કરી લીધું છે એ તો અનાદિથી દશાગ્રત છે, એને સ્વપર્ણ વિવેકનો પ્રશ્ન ક્યાં રહ્યો? જગતમાં તો જે પદાર્થો જેમ છે તેમ છે. અહીંયા તો વર્તમાનમાં પરમાં સ્વપણું થતા જે દુઃખી છે મારું મૂળ સ્વરૂપ શું છે આ વાત પહેલી આવી જોઈએ. મારું મૂળ અસલ સ્વરૂપ શું છે અહીંથી ઉપાડ સ્વરૂપ થવો જોઈએ સંશોધન જિજ્ઞાસા, કે ખરેખર પણ હું કોણ ને કેવો કેવો. નહીતર જેમ સ્વપરનો વિવેક લીધો એમ કર્તવ્ય ને અકર્તવ્ય નો પણ વિવેક નો વિષય છે. જીભ તો કાર્ય કરી જ રહ્યો છે, હવે મારા માટે શું અકાર્ય છે અને શું મારા માટે કર્તવ્ય છે આ ક્યાંથી નક્કી કરવું? કે તું તારું મૂળ ઉપાદાન સ્વરૂપ જાણ નહીં ત્યાં સુધી તને કર્તવ્ય કર્તવ્ય નો કોઈ વિવેક હોવાનો થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દુનિયામાં પણ બનતું નથી. પોતાનું સ્થાન નક્કી કર્યા વિના આ એક માણસ કોઈ કામ કરે છે કે આ એક મોટો ઉત્સવ કરવો છે, તો દરેકને કામ કરવાનો નિશ્ચય સોંપવામાં આવે છે. તમે આ કહેશે એમ બીજા બધાએ કરવાનું છે, તો બધા કહેશે એમ બધાએ કરવાનું છે, એ વ્યવસ્થા રહેશે? આ કહેશે એ બધાએ કરવાનું. આ પ્રમુખ છે, આ એના મુખ્ય સલાહકાર સેક્રેટરીઓ છે, અને આ બધા એના આયોજકો છે, એમાંનું આ સ્થાન છે, એમાંનું આ સ્થાન છે, એનું આ સ્થાન છે, ને એની આટલી ડ્યુટી છે. પણ સ્થાન નક્કી કરે તો એને અનુસાર ડ્યુટી નક્કી થાય ને, કર્તવ્ય કર્તવ્ય ક્યારે નક્કી થાય? હું પોતાનું સ્થાન તો અનાદિથી કલ્પિત જે રીતે કર્મના ઉદયે મનુષ્ય બીનો છે, દેવ બીનો છે, નારકી બીનો છે, જ્યારે જે બીનો છે માની લીધો છે, પરદ્રવ સ્વરૂપે પોતાને માન્યો છે. આ જીવ મનુષ્ય પર્યાય છે એ સ્વદ્રવ રૂપે છે કે પરદ્રવ રૂપે છે? મનુષ્યપણું પરદ્રવ સ્વરૂપે છે કે મનુષ્યપણું સ્વદ્રવ સ્વરૂપે છે? મનુષ્યપણું પરદ્રવ સ્વરૂપે છે. હું તો માણસ ને, મારો માનવ ધર્મ પહેલો, પછી બીજું ઊંધું, પહેલેથી ઊંધું ઊંધું પાકું કરે પાછા. ભગવાન કહે છે કે તારું મૂળ સ્વરૂપ જ કોઈ બીજું છે. કર્મજનિત પર્યાયને તે પોતાનું સ્વરૂપ માન્યું છે, એ પરદ્રવ્યને સ્વદ્રવ સ્વરૂપે માન્યું છે. મોટી ગડબડ છે, જબરજસ્ત. માનવ ધર્મ એ સાચો ધર્મ છે એવું પકડે, એવું પકડાવે. જૈનના ત્યાગીઓ મુનિઓ થઈને પણ એ પકડાવે. મેં પહેલા માનવ ધર્મનું સમજી લીધું, પછી આત્માની વાત કરી. બધા ઊંધા રસ્તે ચાલવાની વાત છે, ઉન્માર્ગે ચાલવાની વાત છે. નાયક સ્વભાવ તરફ વલણ વગર એનો અપક્ષ નથી. હું નાયક છું એમ વલણ નથી અંદરમાં.
દ્રષ્ટિ પહેલાની વાત છે,
એટલે પક્ષો ત્યારથી લઈ લેવો. એવું એને પહેલેથી વરણ થઈ જવું જોઈએ. પ્રવૃત્તિ કરી છે. હવે કોઈ મહાભાગ્ય નવો સંસ્કાર એને ચાર ગતિની કોઈ પર્યાય નથી, પણ એક નાયક માત્ર છે. એનું વલણ કર્યા વિના તને સ્વપર ને જાણવાનો કે કર્તવ્ય અકર્તવ્ય નો કોઈ વિવેક ઉઘડવાનો નથી. વિવેક નહીં ઉઘડે એટલે શું થશે કે નહીં કરવાનું કરી બેસીશ. વિવેક નહીં ઉઘડે એનો અર્થ શું છે? નહીં કરવાનું કરીશ, અહિત હશે તો પણ કરીશ. કેવી રીતે કરીશ કે તારા અહિત ના કાર્યમાં તું ઉમંગથી ઉત્સાહથી પ્રયત્નથી જોરથી શું ઉજમાળ થઈને ફરીશ અહિત કરવા માટે. આવી પરિસ્થિતિ તને ખબર નહીં હોય કે આ હું મારા હાથે મારા પગ ઉપર નહીં મારા માથા ઉપર કોવાળો મારો છો એ એને ખબર પોતાને પડતી નથી. એનું કારણ આ છે. ભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાંતનું પ્રયોજન છે. ગુરુદેવે સંક્ષેપમાં પણ ઘણી ગૂઢ વાતો કરી છે. કે આત્માના અનેક ધર્મની વાતો આવે છે, રૂપાના નિમિત્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધો અનેક પ્રકારના શું ગુણભેદો પર્યાય ભેદો નિશ્ચય વ્યવહાર શું શુદ્ધતા અશુદ્ધતા અનેક પડખેથી વાત આવે છે. તો એ બધા અનેકાંતનું મૂળ પ્રયોજન શું? કે પોતાના મૂળ સ્વરૂપ સ્વરૂપ તરફ ઢળવું એ જ અનેકાંતનું પ્રયોજન છે. બીજું કોઈ અનેકાંતનું પ્રયોજન નથી. જો એ પ્રયોજન ન સચવાય તો અનેકાંતનું જે કાંઈ જાણવું કે જાણ્યું એ પણ વ્યર્થ જાણ્યું. જાણવું થયું હોય તો પણ એ જાણકારી વ્યર્થ છે. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાંતનું પ્રયોજન છે. એ જ રીતે શ્રીમદજી એ વાત કરી કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદને પ્રાપ્ત થવા અર્થે ઉપકારી છે, અન્યથા બીજા અન્ય હેતુ એ ઉપકારી એ નથી. એટલે અનેક ધર્મનું જ્ઞાન સમ્યક એકાંત બાજુ આવવાનું પ્રયોજન હોય તો એ અનેકાંતનું જ્ઞાન બરાબર છે, નહીં કરતો અનેકાંતનું ઉપકારી થાય.
અનેકાંતિકાને
વાત બધી કેન્દ્ર સ્થાને એક જ વાત છે. તારા મૂળ તરફ મૂળ સ્વરૂપ તરફ બધામાં એક જ વાત છે કે તારા મૂળ સ્વરૂપ શ્રદ્ધા કરવી, એનું જ્ઞાન કરવું, ગ્રહણ કરવું, એમાં રહેવું, એ તરફનું વલણ કરવું, એ મુખ્ય વાત છે બધામાં. સિદ્ધાંતો એવો છે કે જીવની પર્યાયમાં અનાદિથી મિથ્યાત્મને રાગ છે. સિદ્ધાંત એવો છે કે વસ્તુ દ્રષ્ટિએ જુઓ તો પર્યાય વસ્તુનું અંગ હોવાથી એને વસ્તુ કહેવાય છે. શું વસ્તુમાં વસ્તુના અંગને વસ્તુભૂતપણે જોતા એને વસ્તુ જ કહેવાય છે. જીવની પર્યાયમાં જીવ વસ્તુની પર્યાયમાં રાગ અને મિથ્યાત્મ અનાદિથી છે. અને આ દ્રવ્યાનુયોગનો આ સિદ્ધાંત છે. કેવી રીતે એનો ત્યાગ કરવો, એને છોડવું એ કેવી રીતે કરશે, એનો અભાવ કરવો એ કેવી રીતે કરશે? દ્રવ્યાનુયોગથી શું સમજ્યો કે જીવ વસ્તુ અનાદિથી વ્યાપ વ્યાપક ભાવે રાગાદી અને મિથ્યાત્વ ભાવમાં પરણમેર્યો છે. કેવી રીતે પરિણમી રહ્યો છે? વ્યાપ્ય વ્યાપક પરિણામ છે. એક વ્યક્તિ
એના વિભાવમાં કોણ વ્યાપે છે? બીજો કોઈ પદાર્થ વ્યાપે છે? કર્મ નો ઉદય વ્યાપે છે કે નહીં? જીવમાં રાગ ને મિથ્યાત્વ પણ પોતે જ પરિણમે ને વ્યાપ વ્યાપક ભાવે પોતે થઈ ગયો છે. એનું વસ્તુનું વસ્તુભૂત પણ એનો અંગ છે. કેવી રીતે એને એનો અભાવ કરવો છે? કેવી રીતે કરશે? કે અંગ કાપી નાખે? ઓકે, એ વસ્તુના અંગમાં છે પણ એ રોગ છે, વિકૃતિ છે, શરીરમાં સોજો છે. એ ભલે શરીરના અંગમાં સોજો છે, મોઢું મજાનું સુંદર લાગે છે, દુબળો તો એના બદલે ભરાવદાર લાગવા માટે સોજો છે. ઠીક, રોગ છે, મોઢું શિરચ્છેદ કરી નાખો કે નહીં? એ સોજો ઉતારવાની વાત છે. એ રીતે અનેકાંતપણે એ અનેક ધર્મ છે. રાગ થયો એ પણ એનો ધર્મ છે, વિતરાગતા થવું પણ એનો ધર્મ છે, મૂળ શક્તિ એનો ધર્મ છે. આવું અનેકાંતનું જ્ઞાન છે કે સમ્યક એકાંત વગર, એકાંત નહીં પણ સમ્યક એકાંત વગર એને અનેકાંતનું જ્ઞાન કેવી રીતે કામમાં આવશે? એટલે એને એમ કહે છે કે વસ્તુનું વિજ્ઞાન સમજ્યા પછી પણ મૂળ સ્વરૂપ પ્રત્યે વલણ થવું, એ બાજુ સમ્યક સન્મુખ થવું, સમ્યક થવું એટલે સન્મુખ થવું, એ વાત જો ન હોય તો એને અનેકાંતનું પ્રયોજન કાંઈ રહેતું નથી, અપ્રયોજન થઈ જશે. પ્રયોજન નહીં થાય, સિદ્ધ થાય પણ અપ્રયોજન થઈ જશે. એટલે ત્યારે એને એમ કહે છે કે આ મનુષ્ય પણ વાળી પર્યાય પરદ્રવ છે, રાગ પરદ્રવ છે, પરદ્રવમાં નાખશે. એક બાજુ એમ કહ્યું આપે કે વ્યાપ વ્યાપક ભાવે તેજ પરિણમે છે, બીજી બાજુ એમ કહો છો કે નહીં એ પરદ્રવ છે, તો એને સમ્યક થવા અર્થે એમ કહ્યું. પહેલા વસ્તુનું જ્ઞાન કરાવ્યું, પરિસ્થિતિનું જ્ઞાન કરાવી, ક્યાંથી ખસવું, કઈ બાજુ જવું, એના માટે હવે વાત ચાલે છે. પૂરું જાણ પણ કરી દીધું કે દોષ પોતે કર્યો છે, વ્યાપ વ્યાપક ભાવે પોતે પરિણમ્યો છે, એનો અર્થ દોષ પોતે કર્યો, પોતે કર્યો છે. હવે પોતે ચાલવા માટે એને શું કરવું? કે એનો છેલ્લી હદે નિષેધ કરવો, બરાબર. એને પરદ્રવ્ય કીધું, એનો અર્થ શું? છેલ્લી હદે નિષેધ. ઘરના છોકરાને એમ કેવું કે તું મારો દીકરો નહીં, એનો અર્થ શું થયો? કે છેલ્લી હદે એનો નિષેધ છે. હવે સમજાય ભાઈ, રવા દે રવા દે રવા દે, એમ ન કરાય, એમ ન થાય, આપણું કામ નહીં, આપણે એમ ન કરાય, પણ ઓલું માનતો નથી તો કે હવે અમારો નહીં એમ કે. ત્યારે સુધરે તો સુધરે એમ છેલ્લી હૃદય એને એમ કે છે કે આ રાગાદી છે જીવનું સ્વરૂપ ને ઉપદ્રવ છે. એટલો જોર છે, જળ છે, પુણ્ય છે તે જળ છે એમ કરીને એનો કડકમાં કડક નિષેધ કરવાનો. એ સમ્યક એકાંતનું એમાં પ્રયોજન છે. સમ્યક એકાંતનું જો પ્રયોજન ન હોય, એટલે કે સ્વરૂપ સન્મુખ થવાનું પ્રયોજન ન હોય, તો એક વાત સાચી રહેતી જ નથી. એકસો એકવીસ ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મનો નાશ થાય કે ન પણ થાય, પરંતુ એમ નથી થતી. અધ્યાત્મનો વિષય બુદ્ધિ ગ્રાહ્ય છે, સમજણથી સમજી ગ્રહણ કરી શકાય એવો અધ્યાત્મનો વિષય છે. ચારે અનુયુગમાં એવા સિદ્ધાંતો હોય છે કે જે કેવળ જ્ઞાન અનુસાર જ એનું નિરૂપણ હોય, બુદ્ધિમાં એનું ગ્રહણ ન થાય. કર્ણાનુયોગમાં તો આખો કર્ણાનુયોગ એવો છે. શું? કેમકે કર્મના પરમાણુની કોઈ અવસ્થા જણાતી નથી, ન તો સામાન્ય કારણ વર્ગના દેખાય છે, ન તો એના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ કોઈ બુદ્ધિગમ્ય થાય છે. ન તો એની સત્તા બંધ ઉડે એ કઈ બુદ્ધિ ગમે થાય છે કે સૂક્ષ્મ મોક્ષમ કોઈ બુદ્ધિ ગમે થાય છે, કાંઈ બુદ્ધિ ગમે નથી થતું. બુદ્ધિમાં એટલે જ્ઞાનમાં પકડાતું નથી, ઇન્દ્રિય જ્ઞાનમાં. જ્યારે અધ્યાત્મનો વિષય છે એ બુદ્ધિપૂર્વકનો છે. તો એમ કહે છે કે ભાઈ આ જ્ઞાનનો વિષય એવો છે ને કે એ કાંઈ બુદ્ધિમાં આવે એવું છે નહીં. ભગવાને કહ્યું એમ માની લેવાનું, બધું ભગવાને કીધું માટે એમ કરો, ભગવાને કીધું માટે માનો, ગુરુ કહે છે એમ કરો, ગુરુ કહે છે એમ નથી. એમ કહે છે અધ્યાત્મનો વિષય સંગ્નિ પંચેન્દ્રિય જીવ બુદ્ધિથી સમજીને અનુસરણ કરે અને પોતાનું હિત કરે, ઉપાદાનથી નિમિત્તથી કર્મનો નાશ કરે એ બની શકે. એટલે એમ કહ્યું ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય પણ અને ન પણ થાય, પરંતુ એમ આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહીં, અથવા આત્મા પુરુષાર્થ કરે અને આત્માનું હિત ન થાય એવું કોઈ દિવસ ત્રણ કાળમાં બને નહીં. ઘણા એવો પણ પ્રશ્ન કરે છે, અમે પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ, પછી પછી પચાસ પચાસ વર્ષથી શાસ્ત્રો વાંચીએ છીએ, અમને કાંઈ લાભ થતો નથી. અને ઘણા તો શું થાય, થાકે પછી છોડી દે છે રસ્તો. ભાઈ આટલા વખત વાંચ્યો, આટલા વખત સાંભળ્યો, આપણને કાંઈ લાભ થયો નહીં, હવે આમાંથી કાંઈ આપણને લાભ થતો નથી. હવે આપણે કાંઈ બાવાના બે બગડે એના કરતા હવે એક તો આપણે સુધારીએ. શું ખામી? પોતાની ભાવનાની ખામી રહી ગઈ. આવ્યો તો હતા ઠેકાણે, પણ પાછે એની જે ભાવના અંદરની ભાવનાથી અંતરની ભાવનાથી આવવું જોઈએ એ રીતે ન આવ્યો. ઉપર ઉપરથી આવ્યો, ઉપર ઉપરની ભાવના ખલાસ થઈ ગઈ, વળી બીજે રસ્તે ચડી ગયો. આમ તો બીજે રસ્તે પહેલેથી હતો, થોડીક વાર વળી કાંઈક આ બાજુ આવવાની શક્યતા ઊભી થઈ, અવકાશ ઉભો થયો ને વળી પાછું કઈક આગળ વધે, પેલા તો પાછો પાછો ભાગ્યો, એવી પરિસ્થિતિ થઈ જાય છે. અથવા કોઈ અન્ય હેતુ આવે છે, એ હેતુ એનો સરતો નથી તો પણ આ ક્ષેત્ર છોડી દે છે. પહેલેથી જ બીજા હેતુ આવ્યા આવે, અન્યથા હેતુ અવાંતર હેતુથી આવ્યા આવે, અને એ હેતુ એનો બંધ ના આવે તો પણ એ છોડી દે છે. આપણે ન થયા કઈ નઈ, હવે દુકાને લાગી જાવ મોટો આપણો અવાંતર હેતુ થી આવે એની તો વાત જુદી છે, પણ થોડું ઘણું ઉપર ઉપર ની ભાવના થી આવે છે. સામાન્ય એને રુચિ કાળે કરીને એની રુચિ ફરી જાય છે, એને પછી આ રુચતું નથી. એને એકનું એક વાત લાગે કે આ બધું રોજ એકની એક બધી માંડે છે, અહીંયા આ સિવાય બીજું કાંઈ અહીંયા છે નહીં, આત્મા આત્મા કૂટ્યા કરે છે, એને પછી એની રુચિ નથી રહેતી. એટલે એને કલાક કાઢવા મુશ્કેલ પડે, અરુચિ થઈ આવે. નો કલાક છે પૂરો થાય પછી ઓછું કરી નાખે, અડધો કલાક કરી નાખે, પોણો કલાક કરી નાખે, કોઈ પાંચ કલાક, કોઈ હાવ છોડી દે. આમાં કાંઈ આપણને વખત જતો નથી ને કાંઈ એની વાત, કાંઈ આપણને કાંઈ ઘર બેસતી નથી. મહાપુરુષોને મહાપુરુષ નો ઉત્સર્ગ થાય તો એ કર્મ નો ક્ષય થાય છે. એ વખતે એને એનું બંધન નથી થતું. ઉપસર્ગ કાળે કર્મ ક્ષય થવા માટે જ ઉપસર્ગ આવ્યો છે. ઉપસર્ગ આવ્યો એ કર્મ ક્ષયનું એક વધારે નિમિત્ત મળ્યું મહાપુરુષને. એટલે એને કેમ આવ્યો એ પ્રશ્ન નથી, તો કે ભલે ને આવ્યો
એને માને પોતા
એને ઉપસર્ગ આવ્યો તો કે સારો આ તો હિસાબ કિતાબ સાફ, લેણો લેણદાર લેવા આવ્યો શુદ્ધ બુદ્ધિ થી દેવા બેઠો છે. એ તો જો ઉપસર્ગ ન આવે તો ઉદીર્ણા કરે. શું કરે? ઉદીર્ણા કરે. તો કેમ લેવાની છે આવતો? હાલે તારા ઘરે દેવા આવો એમ કરે. તો વિદ્ય શુદ્ધ છે અને એને શું વાંધો છે? તકલીફ તો એને છે કે જેને લીધા પછી દેવું નથી એને. અરે આ ક્યાં આવ્યું? અરે આવો ઉદય ક્યાં આવ્યો? આ ઉદય નો આવ્યો તો સારું, તો એ કોને થાય? કે જેણે કર્યું છે તો પૂરેપૂરો બરાબર પરિણામ તો કર્યા નથી, પૂરો તો માથા તક માંગ્યા છે, હવે એને ચૂકવવા નથી, એના ફળ નથી ચૂકવવા. હવે એને તો ખરેખર તો શું છે કે સિદ્ધાંતિક વાત એ છે કે સમ્યક જ્ઞાનમાં આ જગતને વિશે સમ્યક જ્ઞાનને કોઈ પદાર્થ ઇષ્ટ પણ નથી અને કોઈ પદાર્થ અનિષ્ટ પણ નથી. હવે જે બાકીના રાગ દ્વેષ છે ચાર ત્રમોને લઈને ઉપર છલ્લા થાય છે, પણ આ રાખીને કોઈ પદાર્થ મને ઇષ્ટ નથી, કોઈ સંયોગ વિયોગ મને અનિષ્ટ નથી, કોઈ સંયોગ વિયોગ ઇષ્ટ પણ નથી, કોઈ સંયોગ વિયોગ અનિષ્ટ પણ નથી. આમ એની પાસે બહુ મોટો મંત્ર છે, જ્ઞાની પાસે, ધર્માત્મા પાસે, મહાત્મા પાસે આ બહુ મોટો મંત્ર છે એની પાસે. પછી એને ઉત્સર્ગ ઉત્સર્ગ કરી જે હોય ઇષ્ટ નથી. સંભાવમાં મારે શું લેવા દેવા, જે થવું હોય એમાં મારે શું લેવા દેવા, બારકાને ત્યાં જે કઈ થાય એમાં પોતાને શું, બસ આ સીધી વાત છે. જે છે એ સલામત છે, પોતાના સંપૂર્ણ રક્ષિત સંપૂર્ણ રક્ષિત સ્વરૂપને સલામત સ્વરૂપને જોયું કે આ તો આનાથી અનંત હું તો સલામત છું, એ અવસ્થા એ સલામત થઈ ગયો. સલામત સ્વરૂપને જોતા એની અવસ્થા પણ સલામત થઈ ગઈ, એને ભય શો, વિકલ્પ શો, ઉદ્વેગ શો, કાંઈ નહીં, શંકા શો, કે કાંઈ નહીં લેવા દીધું. આત્માના આનંદ ની ખબર નથી ને એટલે બધે એને કલ્પના કરી છે કે સ્તુતિ ગાય તો આનંદ આવે, આજે સ્તુતિ ગાય આનંદ આવશે ને કાલે ફિલ્મ નું ગીત ગાય ને આનંદ આવશે, શું કરશે? કેમ કે એને તો ગાવામાં આનંદ આવ્યો છે, શું ગાવાનો રાગ અને ગાવાનો અવાજ બે ની મીઠાશ આવે છે. આજે શુભમાં આનંદ માનશે, કાલે અશુભમાં આનંદ. આનંદ તો આત્મામાં ભર્યો છે, એનો શું? આત્માના આનંદને જોવે નહીં ને બીજે આનંદની કલ્પના કરે, એ બધા દુઃખી થવાના ઉપાય છે, દુઃખી થવાના રસ્તા છે. સંઘની રુચિ રાખે અને સંઘ અસંગ ના હોય, અસંગ ના હોય અને રુચિ અંદર સંઘની ચાલુ રહીએ વધે, એને ખબર પડવી જોઈએ ને કે આ ઉલટું સુલટું છે. અસંગના ગાણા ગાવા છે અને મને રાગ અને શબ્દનો સંઘ કેમ રૂચે છે એને પોતાને ખબર પડવી જોઈએ કે નહીં, કે આ અંદર મારી અંદરની અંદર આ વિપરીતતા છે. વિપર્યાસ રાખીને, અનાદિનો વિપર્યાસ રાખીને અવિપરીત સ્વભાવમાં જવું છે ને અવિપરીત પરિણમન કરવું છે, કેમ થશે? કેવી રીતે થશે? સમોસરણમાં જઈને શું કર્યું છે? વિપર્યાસ વિપરાયમાં રાખીને બે ઈર્ય ને પૂજા કરી, ભક્તિ કરી, દેખાદેખીથી મહિમા કરી, બધું કર્યું, કલ્પવૃક્ષના ફૂલ ને મણિરત્નના દીવાથી આરતી ની પૂજા કરી, પણ વિપર્યાસ એમને એમ રાખી. બસ આ પરિસ્થિતિ જીવને હિત નહીં સધાવવામાં, નિમિત્ત મળવા છતાં હિત નહીં સધાવવામાં આજ કારણ છે. અહીંયા કહે છે કે આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એવું ત્રણ કાળમાં બને નહીં, કોઈ રીતે બની શકે. ગોળ નાખે ને ભેળવી થાય નહીં એના જેવી વાત થઈ. અરે કે એ તો ન થાય, અહીંયા તો એમ બને જ નહીં, આ તો વસ્તુનું સ્વરૂપ છે. જીવ સ્વરૂપ સંગતનો પુરુષાર્થ કરે અને અંદરમાં નિર્મળતા અને સ્વચ્છતા થાય, કોઈ દિવસ બને એની શુદ્ધિ થાય થાય ને થાય જ. નિયમ બદવાર છે, પુરુષાર્થ છે, સિદ્ધ થતો આ માર્ગ છે. એમાં પુરુષાર્થનો જ મુખ્ય રોલ છે, મુખ્ય અધિકાર છે, બાકી બધું બધું એની પાછળ પાછળ છે.